एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ग्रंथसार विश्वनी श्रेष्ठ कृतिओनो सार हवे आपणी भाषामां आ ऑडियो सारांश एकत्र एआईनी मददथी तैयार करवामां आव्यो छे।
आजे आपणी सामे एक एवी नवलकथा छे जे मात्र पुस्तक नथी पण कही शकाय के एक आखो इतिहास छे, एक आखो वंशवृक्ष छे।
800 पानानुं महाकाव्य।
हाँ बिल्कुल, 800 पाना। नाम छे द लव सॉन्ग्स ऑफ W.E.B. डुबॉइज, ऑनरे फेनॉन જેફર્સે લખેલી। અને સાચું કહું તો આટલું મોટું પુસ્તક હાથમાં લઈએ ને ત્યારે મનમાં એક સવાલ તો આવે જ।
શું આવે?
કે શું કોઈ પરિવારનો ઇતિહાસ જાણીને આપણે આપણા વર્તમાનના ઘર ઉજાવી શકીએ? શું ભૂતકાળને ખોદવાથી શાંતિ મળે છે કે પછી વધુ દર્દ?
તમે બહુ જ સચોટ સવાલ પૂછ્યો, કારણ કે આખી નવલકથા એમ કે એ જ શોધ છે। લેખિકા ઓન્ડ્રે જેફર્સ પોતે એક કવયત્રી છે અને એમની ભાષામાં એ કવિતા સતત વહેતી જોવા મળે છે। અને જુઓ, આ કોઈ સામાન્ય પારિવારિક ગાથા નથી,
બિલકુલ નહીં।
આ પુસ્તક તો ઓપરાના બુક ક્લબમાં પસંદ થયું, નેશનલ બુક એવોર્ડ માટે ફાઇનલિસ્ટ પણ રહ્યું, જે બતાવે છે કે અમેરિકન સાહિત્ય માટે એ કેટલું મહત્વનું છે। પણ એની ખરી તાકાત એ એની રચનામાં છુપાયેલી છે।
હા, એ રચના વિશે જ મારે વાત કરવી હતી। આમાં બે અલગ અલગ વાર્તાઓ જાણે એક સાથે ચાલે છે, ખરું ને?
બરાબર,
એવું લાગે છે જાણે ભૂતકાળ વર્તમાનના કાનમાં કશુંક ધીમેથી કહી રહ્યો છે।
બિલકુલ, એક તરફ આપણી મુખ્ય પાત્ર આઈલી પર્લ ગારફિલ્ડની વાર્તા છે, જે 1970ના દાયકાથી શરૂ થઈને આજના સમય સુધી પહોંચે છે।
ઓકે,
આપણે એને એક નાની છોકરીથી લઈને ઇતિહાસમાં PhD કરતી વિદ્વાન બનતા જોઈએ છીએ, પણ એની આ સફરની સાથે સાથે જ પ્રકરણોની વચ્ચે ધ સોન્ડ્સ નામના કાવ્યાત્મક ભાગ આવે છે।
ધ સોંગ્સ એટલે કે ગીતો।
હા, ગીતો। અને આ ગીતો આઈલીના પૂર્વજોની ગાથા છે। ગુલામી પહેલાના આફ્રિકાથી શરૂ થાય છે અને પેઢી દર પેઢી આગળ વધે છે।
તો આ બંને વાર્તાઓ એકબીજા પર કેવી રીતે અસર કરે છે? શું તે માત્ર સમાંતર ચાલે છે કે પછી ક્યાંક બળી જાય છે?
શરૂઆતમાં તે સમાંતર લાગે છે, પણ જેમ જેમ આઈલી પોતાના પરિવારના ઇતિહાસને ઊંડાણપૂર્વક સમજવાનું શરૂ કરે છે, તેમ તેમ આ બંને પ્રવાહો એકબીજામાં ભળી જાય છે। આઈલીના જીવનમાં જે સંઘર્ષ છે, જે મૂંઝવણ છે, એના મૂળ આપણને ધ સોંગ્સમાં વર્ણવેલા એના પૂર્વજોના અનુભવોમાં જોવા મળે છે।
અચ્છા,
અને દરેક સોંગની શરૂઆત પ્રખ્યાત વિદ્વાન W.E.B. ડુબોઇઝના પુસ્તક ધ સોલ્સ ઓફ બ્લેક ફોકના એક અવતરણથી થાય છે।
ઓહો, એ જ ડુબોઇઝ જેમણે ડબલ કોન્શિયસનેસ એટલે કે દ્વિચેતનાનો સિદ્ધાંત આપ્યો હતો, બરાબર?
બરાબર, એ જ।
તો ચાલો આને થોડું સમજીએ। દ્વિચેતના એટલે કે અમેરિકામાં એક અશ્વેત વ્યક્તિ પોતાની જાતને હંમેશા બીજાની એટલે કે શ્વેત લોકોની નજરથી જુએ છે। પોતાની એક ઓળખ અને દુનિયા જે રીતે તેને જુએ છે એની બીજી ઓળખ।
એકદમ સાચું, અને આઈલી આ જ સંઘર્ષમાંથી પસાર થઈ રહી છે। એ પોતાના પરિવારના ઇતિહાસને સમજીને પોતાની સાચી ઓળખ શોધવાનો પ્રયત્ન કરી રહી છે।
તે શું સમજવા માંગે છે?
તે એ સમજવા માંગે છે કે તે કોણ છે, તેના પૂર્વજો પર થયેલા અત્યાચારનો સરવાળો, કે પછી એ અત્યાચાર સામે ટકી રહેનારી એમની હિંમતનો વારસો। આખી નવલકથાનો મૂળભૂત પ્રશ્ન જે છે કે જ્યારે તમારું અસ્તિત્વ જ તમારા લોકો પર થયેલા અત્યાચારનો જીવંત નકશો હોય, ત્યારે તમે સ્વસ્થ કેવી રીતે રહી શકો?
આ તો ખૂબ જ ઊંડો અને જટિલ સવાલ છે, અને આ સવાલનો જવાબ શોધવા માટે મને લાગે છે કે આપણે પાત્રોને નજીકથી જોવા પડશે। આઈલીનની આસપાસ કોણ છે?
સૌથી મહત્વનું પાત્ર છે એની મોટી બહેન લીડિયા।
લીડિયા,
લીડિયાની વાર્તા ખૂબ જ કરુણ છે। તે તેજસ્વી છે, સુંદર છે, પણ બાળપણમાં એની સાથે બનેલી એક ભયાનક ઘટનાને પરિવારે દબાવી દીધી છે, અને એ મૌનને કારણે તે ધીમે ધીમે નશાની લતમાં ફસાઈ જાય છે। લીડિયા એ વાતનું જીવંત ઉદાહરણ છે કે જ્યારે ભૂતકાળના ઘાને સ્વીકારવામાં નથી આવતા, ત્યારે તે વર્તમાનને કેવી રીતે ઝેરી બનાવી શકે છે।
અને તેમના માતા પિતા, ખાસ કરીને માતા બેલ ગારફિલ્ડ, એ પાત્ર મને સમજવું થોડું અઘરું લાગ્યું। એ પોતાની દીકરીઓ સફળ થાય એવું ઈચ્છે છે, પણ એનો પ્રેમ ખૂબ શરતી લાગે છે।
હા,
ગોરી ત્વચા અને સામાજિક પ્રતિષ્ઠા પ્રત્યેનો એનો મોહ ખૂબ ખટકે છે।
તમે સાચા છો, બેલ એક ખૂબ જ જટિલ પાત્ર છે। તે એવા પરિવારમાંથી આવે છે જેણે પોતાની અશ્વેત ઓળખ કરતા પોતાની મિશ્રિત જાતિ અને હળવા રંગને વધુ મહત્વ આપ્યું.
એટલે કે કલરિઝમ.
બરાબર. જે અશ્વેત સમુદાયની અંદર રહેલો એક ઊંડો સંઘર્ષ છે. બેલની કઠોરતા પાછળ એનો પોતાનો ડર અને આઘાત છુપાયેલો છે. તે પોતાની દીકરીઓને એ દર્દથી બચાવવા માંગે છે જેનો તેણે પોતે સામનો કર્યો છે, પણ એની રીત ખોટી છે.
એટલે પ્રેમ કરતા નિયંત્રણમાં વધુ માને છે.
બિલકુલ.
તમે કહ્યું કે બેલની કઠોરતા પાછળ એનો પોતાનો આઘાત છે, પણ એક વાચક તરીકે મને એના પ્રત્યે સહાનુભૂતિ કેળવવી ખૂબ અઘરી લાગી.
મને નથી લાગતું કે લેખિકા માફીની અપેક્ષા રાખે છે. તે આપણને સમજણ આપવા માંગે છે. એ બતાવવા માંગે છે કે કેવી રીતે પીડિત વ્યક્તિ પણ બીજાને પીડા આપી શકે છે. જો કે આ પરિવારમાં આશાનું કિરણ પણ છે, આઈલીના નાના અંકલ રૂટ.
અંકલ રૂટ?
હા, તે ઇતિહાસના પ્રોફેસર છે અને પરિવારની વાર્તાઓના રખેવાળ. આફ્રિકન પરંપરામાં એમને ગ્રિયોટ કહી શકાય, એટલે કે વાર્તાકાર જે સમુદાયની સ્મૃતિને જીવંત રાખે છે.
ઓહ.
એ જ આઈલીને શીખવે છે કે ઇતિહાસથી ડરવાની જરૂર નથી, તેને સમજવાની જરૂર છે. જ્ઞાન જ મુક્તિ છે.
તો અંકલ રૂટ તેને રસ્તો બતાવે છે. તમે લીડિયાની સાથે બનેલી દુર્ઘટનાનો ઉલ્લેખ કર્યો. આ ઘટના પરિવારની સફરને કેવી રીતે આકાર આપે છે? અહીંથી વાર્તા કયો વળાંક લે છે?
આ ઘટના એમ કહી શકાય કે વાર્તાના કેન્દ્રમાં છે. બાળપણમાં જ્યારે પરિવાર જ્યોર્જિયાના પોતાના પૈતૃક ગામ ચિકાસેટામાં હતો, ત્યારે લીડિયાનું જાતીય શોષણ થાય છે.
ઓહ.
પણ પરિવાર, ખાસ કરીને માતા બેલ, આ સત્યનો સામનો કરવાને બદલે તેને દબાવી દે છે.
એટલે કે મૌન.
હા, મૌન. અને આ મૌન એક ઝેરની જેમ આખા પરિવારમાં ફેલાઈ જાય છે. લીડિયાનું વર્તન બગડતું જાય છે, તે નશામાં ડૂબતી જાય છે, પણ કોઈ મૂળ કારણ સુધી પહોંચવા તૈયાર જ નથી.
અને આઈલી?
આ જ સમયે આઈલી પોતે પણ કિશોરાવસ્થામાં જાતીય હુમલાનો ભોગ બને છે, અને તે પણ પોતાની બહેનની જેમ ચૂપ રહેવાનું પસંદ કરે છે.
ઓહ, તો આ મૌન અને દર્દની એક પેટર્ન છે જે પેઢી દર પેઢી ચાલી આવે છે. અને આ જ સમયે ધ સોંગ્સમાં શું ચાલી રહ્યું હોય છે?
બરાબર. એ જ સમયે ધ સોંગ્સ આપણને આઈલીના પૂર્વજોની વાર્તા કહે છે. આપણે એક આફ્રિકન સ્ત્રીને જોઈએ છીએ જેને ગુલામ બનાવીને અમેરિકા લાવવામાં આવે છે. પછી આપણે એની દીકરીની વાર્તા જોઈએ છીએ જેનો એના સ્કોટિશ માલિક દ્વારા બળાત્કાર કરવામાં આવે છે.
બાપરે.
અને આ બળજબરી ભર્યા સંબંધમાંથી જ આઈલીના વંશની એક શાખા શરૂ થાય છે. લેખિકા સ્પષ્ટપણે દર્શાવે છે કે આઈલી અને લીડિયા જે જાતીય હિંસાનો સામનો કરી રહી છે તે કોઈ આકસ્મિક ઘટના નથી, એ એક ઐતિહાસિક વારસો છે.
આ તો હચમચાવી દે તેવું છે. એટલે કે આઈલી જ્યારે કોલેજમાં ઇતિહાસ ભણવાનો શરૂ કરે છે ત્યારે તે માત્ર પુસ્તકો નથી વાંચી રહી, પણ પોતાની જ વાર્તા વાંચી રહી છે.
એકદમ સાચું. ઇતિહાસનો અભ્યાસ તેને પોતાના અને પોતાના પરિવારના દર્દને સમજવા માટે એક ભાષા આપે છે, એક માળખું આપે છે. એને સમજાય છે કે જે શરમ અને અપરાધભાવ તે અનુભવી રહી છે તે એનો એકલાનો નથી. અને પછી તે પોતાના પીએચડીના સંશોધન માટે પોતાના પરિવારના ઇતિહાસને જ વિષય તરીકે પસંદ કરે છે.
એ નિર્ણય તેને સત્યની ખૂબ નજીક લઈ આવે છે.
બરાબર.
અને પછી શું એ મોટો ઘટસ્ફોટ થાય છે? લીડિયા સાથે ખરેખર શું થયું હતું? એ રહસ્ય કેવી રીતે ખુલે છે?
હા, વર્ષો પછી જ્યારે પરિવાર એકઠો થાય છે ત્યારે દબાયેલી લાગણીઓનો જાણે જ્વાળામુખી ફાટે છે. લીડિયા આખરે પોતાના પર થયેલા અત્યાચારનું સત્ય બધાની સામે કહે છે. અને એ સત્ય પરિવારના પાયા હચમચાવી દે છે, કારણ કે અત્યાચાર કરનાર કોઈ બહારનો વ્યક્તિ નહીં પણ પરિવારનો જ એક સભ્ય હોય છે. આ ઘટસ્ફોટ બેલના દંભનો પડદો ફાડી નાખે છે અને દરેકને પોતાના છુપાયેલા ઘા અને મૌનનો સામનો કરવા મજબૂર કરે છે.
તો જ્યારે આખું સત્ય બહાર આવે છે ત્યારે પરિવાર તૂટી જાય છે? મને થોડું સમજાયું નહીં. શું સત્ય હંમેશા મુક્તિ નથી આપતું?
લેખિકા કોઈ સરળ જવાબ નથી આપતી. એ કહે છે કે સત્ય મુક્તિ આપે છે, પણ એ પ્રક્રિયા ખૂબ જ પીડાદાયક હોય છે.
બરાબર.
જ્યારે વર્ષો જૂના જૂઠનો મહેલ તૂટે છે ત્યારે કાટમાળ તો વેરાય જ છે, પરિવાર વિખેરાઈ જાય છે, સંબંધો તૂટી જાય છે. પણ એ તૂટવું જરૂરી છે, કારણ કે જૂથ પર બનેલા સંબંધો સાચા હોતા જ નથી. સત્ય સામે આવ્યા પછી જ સાચા અર્થમાં ઘા રૂજાવાની શક્યતા ઊભી થાય છે.
તો અંતમાં આશા છે કે નિરાશા, આઈલીને શું થાય છે?
અંતમાં આશા છે, પણ એ કોઈ ફિલ્મી અંત જેવી નથી. આઈલી પોતાની શોધ નિબંધ પૂરો કરે છે, અને હવે એ માત્ર એક શૈક્ષણિક દસ્તાવેજ નથી,
પણ શું છે?
પણ એના પરિવારના સંઘર્ષ, અસ્તિત્વ અને પ્રેમની ગાથા છે. તે પોતાના પૂર્વજોની ધરતી જોર્જિયા પાછી ફરે છે. તે ભૂતકાળથી ડરેલી નથી, પણ તેના જ્ઞાનથી સશક્ત બનેલી છે.
અને સૌથી મહત્વની વાત,
સૌથી મહત્વની વાત એ છે કે મૌનનું ચક્ર તૂટી ગયું છે. તેણે પોતાની અને પોતાના પરિવારની વાર્તાને અવાજ આપ્યો છે.
આખી ચર્ચા પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે ઇતિહાસ કોઈ મૃત વસ્તુ નથી. એક પાત્ર કહે છે, આપણે આપણા પૂર્વજોનો સરવાળો છીએ. આઈલીની સફર આ વાક્યને જીવંત કરી દે છે.
હા, અને તેની સાથે જ પેઢીઓના આઘાત અને સ્થિતિસ્થાપકતાનો વિષય પણ જોડાયેલો છે. એ વિચાર કે આઘાત પેઢી દર પેઢી પસાર થાય છે, એ ખરેખર ડરામણો છે. પણ પુસ્તક એ પણ બતાવે છે કે
હિંમત પણ વારસામાં મળે છે.
બરાબર, હિંમત પણ વારસામાં મળે છે.
કદાચ હિંમત એ આઘાતની સામે ટકી રહેવાની પ્રતિક્રિયામાંથી જ જન્મે છે. મને એક બીજો વિચાર પણ ખૂબ સ્પર્શી ગયો. પુસ્તકમાં એક જગ્યાએ કહેવાયું છે, ક્યારેક સૌથી ખરાબ બાબત એ નથી હોતી કે જે ખરાબ બને છે, પણ એ પછીનું મૌન હોય છે.
લીડિયાની વાર્તા આ મૌનની શું ભયંકર કિંમત હોઈ શકે છે તે દર્શાવે છે.
તો આ બધાની સામે ઉપાય શું છે?
વાર્તા કથન, જે ઇતિહાસને ભૂંસી નાખવાનો પ્રયાસ થયો હોય ત્યાં પોતાની વાર્તા કહેવી, એ પોતે જ એક ક્રાંતિકારી અને ઉપચારક કાર્ય છે. અંકલ રૂથ આઈલીને આ જ શીખવે છે, અને આઈલીનો શોધ નિબંધ આ જ કાર્ય કરે છે.
તે પોતાના પરિવારના અવાજને પુનઃસ્થાપિત કરે છે.
હા, જે ઇતિહાસમાં ક્યાંક ખોવાઈ ગયો હતો.
છેલ્લે મારે જમીનના મહત્વ વિશે વાત કરવી છે. જોર્જિયાની એ ધરતી એ માત્ર એક ભૌગોલિક સ્થળ નથી, પણ એક જીવંત પાત્ર જેવી લાગે છે.
ચોક્કસ, એ જમીને ગુલામી જોઈ છે, હિંસા જોઈ છે, સંઘર્ષ જોયો છે અને પ્રેમ પણ જોયો છે.
તે એક જીવંત સંગ્રહ છે.
હા, પૂર્વજોની યાદો, પીડા અને પરસેવાનો જીવંત સંગ્રહ. એક જગ્યાએ લેખિકા લખે છે, આ ધરતી બધું જ યાદ રાખે છે, એ પણ જે આપણે ભૂલવાનો પ્રયત્ન કરીએ છીએ.
વાહ,
આ વાક્ય આખી નવલકથાનો ભાર પોતાનામાં સમાવી લે છે. આઈલી જ્યારે એ જમીન પર પાછી ફરે છે, ત્યારે તે પોતાની જાત સાથે, પોતાના મૂળ સાથે ફરીથી જોડાય છે.
આ નવલકથા ખરેખર ગ્રેટ અમેરિકન નોવેલની વ્યાખ્યાને ફરીથી ઘડે છે. અત્યાર સુધી આ સ્થાન મોટે ભાગે શ્વેત પુરુષ લેખકોની કૃતિઓને મળતું હતું.
સાચી વાત છે,
પણ અહીં એક અશ્વેત પરિવારની મહાકાવ્ય ગાથાને કેન્દ્રમાં રાખીને લેખિકાએ સાબિત કર્યું છે કે અમેરિકાની સાચી વાર્તા આવી અનેક અવાજોથી બનેલી છે.
અને તે આપણને શીખવે છે કે ભૂતકાળના પ્રેમ ગીતોને, ભલે તે ગમે તેટલા દર્દનાક કેમ ન હોય, તેને સમજવા અને સ્વીકારવા એ જ આપણા પોતાના ભવિષ્યને લખવાનો એકમાત્ર રસ્તો છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.